અથવા કાર્યની સિદ્ધિ સાથે જોડાયેલો છે. અને આવો સંતોષ મેળવવો હોય તો એને અથાગ પુરુષાર્થ કરવો હોય, એ પુરુષાર્થની અંદર બહુ સરસ વાત મૂકી. એ પુરુષાર્થમાં શું શું કરવું પડે? આ ન્યૂનતા કઈ કઈ છે? પરિચિત દેશ અને પરિચિત મનુષ્યોના સંઘનો આ સમજણ. હજી હવે અત્યારે ચાર વિચારી ના ના એકાંત નથી. આ પુરુષાર્થની અંદર કેમ અટકે છે? આટલો પુરુષાર્થ થાય છે અને પૂર્ણ સિદ્ધિ ન થવામાં આ એક સૂક્ષ્મ કારણ આપ્યા. બહુ સરસ આપ્યું છે એટલે મેં કહ્યું કારણ શું એને કારણ કેમ કે પરિચય વાળા મનુષ્યોના સંસર્ગથી અભ્યાસ આગળ વધી શકતો. પરિચય વાળો સંઘ થાય તો શું થાય? હા, મોહ બુદ્ધિ થાય. એનું ધ્યાન ઉપયોગ આત્મામાંથી ખસીને સંઘમાં જાય. સાધના અસંગતાની છે, આત્મ સ્વરૂપ અસંગનું છે. અને પરિચિતને કે આપણે જવું છે, તમે આવશો તો જાય મજા આવશે. તમે આવશો તો આપણે બે જણા સાથે નામ લખાવી દે. તો એ શું લક્ષણ શું છે કે આને આત્મ ધ્યાન કરવું? કેમ કે તારો પરિચય તને આત્મ ધ્યાનમાં સ્થિર થવા દેશે નહીં. જે તમારું ધ્યાન બીજે લે છે, ભેગા લીધા છાતીએ વળગાડીને જાય છે. એ અનુકૂળતા પછી વાત જ નહીં કરો, તમ તમને એમ પકડો તો જ સમજાશે. ઉપયોગની એકાગ્રતા આત્મામાંથી ખસી જાય. જેવો તમારો પરિચિત જે હોય, જેના તરફ રાગ હોય, સ્નેહ હોય, મમતા હોય, મમત્વ હોય, એ તમારી સાથે હોય તો તમારે દર્શન કરવા જવું, પૂજા કરવા જવું, હાલો આવો એને વાર છે જરાક બેસી, હાલો જમી આવી, આ બેઠા છે. આ આખું સતત ચાલે એ અહીંયા સરસ કહે છે કે પરિચિત દેશ અને પરિચિત મનુષ્યના સંઘનો અસંગ તત્વ વિના આ તત્વની આરાધના થવી બહુ દુષ્કર છે. સર્વસંગ પરિત્યાગ શું કામ કીધો? કે સંઘ આશ્રમ છે, ભૂલી સંઘ આશ્રમ છે. હવે આશ્રમ છેવડા વિના આ નિર્જરા ક્યાંથી થાય? સંવર ક્યાંથી થાય? તો અહીંયા દક્ષ કરાવે છે કે આવો પુરુષાર્થ કરવા માટે, કેવો અથાગ પુરુષાર્થ, કે જેમાં પૂર્ણ સિદ્ધિ થાય, તો કે પરિચય વાળા મનુષ્યોના સંસર્ગથી અભ્યાસ આગળ વધી શકતો નથી. અભ્યાસ માટે તેવો વિઘ્નરૂપ છે. જાવું હોય ને આપણા ઓળખીતા હોય તો આપણે નામ કાઢી નાખો કે આમ તો આમ તો લપ જ કર્યા કરતા આપું છું, તમે અમારા રૂમમાં રહ્યો ને મેં તમારી યાર રહેતો, આ લોહી પી જશે આપણું. આપણી સાધના કરવા પકડાય વાત ન પકડાયો પકડાય તો માનીએ રહીએ ને. એવું તમે કેવું એટલો હોય, મને અનુકૂળતા મળી તો હોય કે મારે કોઈનું કામ નથી. એનું કોનું કામ છે? લ્યો તમે તો એકલા એકલા જાઓ છો, બહુ વાર કેવી રીતે જાઓ? વાત નાની નાની વાતો છટકી જાય છે, સાધના થતી નથી, અને મિથ્યા સંતોષ આવ્યા કરે છે કે અમે બહુ કરીએ, બહુ સારી શિબિર કરી. શિબિરની અંદર પરિચિતોની સાથે ટેકનિક સિવાય કંઈ ન હોય. બહુ પરિચિત લોકો હોય તો શું થાય? બીજું શું હજી આગળ બીજું એક છોડવાની વાત છે, પ્રખર તાપ વાળો, જીવજંતુના ઉપદ્રવ વાળો, અને તેવો જ ધ્યાનમાં વિઘ્નરૂપ દેશ હોય તેનો પણ દેશ કહેતા ક્ષેત્ર, ક્ષેત્ર એવું સ્થાન કે જ્યાં સામાન્ય જીવને ઉપદ્રવ વધારે થાય, જીવજંતુના ઉપદ્રવ હોય, ધ્યાનમાં વિઘ્નરૂપ અનેક પ્રકારની બાધાઓ ઉત્પન્ન થતી હોય. તો આપણે એમ કહીએ, કૃપાળુબેન કહે કે મુંબઈ એ તો ઉપાધિનું સંગ્રહ સ્થાન છે, અહીંયા ક્યાંથી થાય? તમને સાધુઓને આ દેશમાં ચાતુર્માસ હોય એમ મુનિને પ્રશ્ન કર્યો, કારણ કે મુંબઈમાં જેવો પગ મૂક્યો એવું શું થાય? ફાસ્ટ લાઈફ, એ પગની અંદર મશીન દાખલ થઈ ગયું, એ ચાલવાનું ભૂલી જાય, દોડે, સતત દોડે. દરેકે દરેક ક્ષેત્રની અંદરનો એનો પ્રભાવ વિશેષ છે. તો એવા પ્રભાવની અંદર કહે છે કે એવો ક્ષેત્ર હોય એનો પણ ત્યાગ કરવો. માટે જ્ઞાનીઓએ આત્મસાધના કરવા માટે કયા ક્ષેત્રની ભલામણ કરી છે? નિવૃત્તિ ક્ષેત્ર, જ્યાં બધી જ પ્રકારે નિવૃત્તિનો યોગ પ્રાપ્ત થતો હોય. સંઘની નિવૃત્તિ, સાધનોથી નિવૃત્તિ, પર પરિચયથી નિવૃત્તિ, આ બધાથી જ્યાં નિવૃત્તિનો યોગ વધારે હોય ત્યારે આત્માને જોડાવવું તો શેમાં જોડાવવું? પોતાના ઉપયોગને પોતામાં જોડવું. સાધના કરવાની અંતર્મુખી છે, તો પોતાના ઉપયોગને પોતામાં જોડવો હોય તો બહારના આકર્ષણ વધારે હોય, બહારના પ્રલોભન વધારે હોય, તો એ સ્થાન ઉપર જવાથી શું થાય? જીવ જેટલો અહીંયા થોડો ઘણો હતો અને જેવો સાધના સ્થાનમાં ગયો ત્યાં તો વધારે દેખાઈ ગયો, વિખરાઈ ગયો, ફેલાઈ ગયો, કેમ કે ત્યાં તો અનેકવિધ પ્રકારના આકર્ષણ, ચાલો ચાલો એ સ્થાનમાં મજા આવશે, આમ થયું છે, તેમ થયું છે, ફુવારા છે, જરા છે, ઝરણા છે, ધોધ છે, તારે શું કરવું છે? આ બધા સ્થાન એ તારા ધ્યાન માટે વિક્ષેપના કારણે લક્ષ લે છે. વિક્ષેપના લક્ષ પ્રતિ જવાનું નહીં, લક્ષ લઈને ગયો પણ આ જોઈ લઈએ, આ જોઈ લઈએ, ત્યાં ફરી આવીએ, ત્યાં ફરી આવીએ, અને ત્યાં પછી માગણી શું કરે ખબર છે? એક સેશન તો ફ્રી રાખો, અમારે શોપિંગ કરવું હોય, અમારે બીજે જવું હોય, લે ગયો તો શિબિરમાંથી, અને માગણી શેની કરી? સેશન ફ્રી રાખો. આમાં કઈ આ આપણે કઈ કોઈના ઉપરની કઈ પેલી નથી, આ પોતાનું જીવ તો જુઓ. અરે આત્મ સાધના કરવા માટેના હજી બાહ્ય સાધનો અમે તો પૂરેપૂરા એને વફાદાર દેતા નથી. તો ઓલી ધ્યાનની વાત તો કેટલી દૂર છે? હું તો ધ્યાનમાં ખોલી બેસું, હા હું બેસું, બરોબર, સારું. આ કોઈ પણ પ્રકારનો વિક્ષેપ, કોઈ પણ પ્રકારનું પ્રલોભન, કોઈ પણ પ્રકારનું આકર્ષણ કે જ્યાં મન ખેંચાય, જ્યાં જો સૌથી વધારે ચંચળ હોય ઇન્દ્રિયોની અંદર તો કઈ છે? મન છે. આંખની, આંખની, કાન પણ નહીં. તમે બેધ્યાન થઈ શકો, ન સંભળાય કેટલી વાતો, તમે ધ્યાન ન આપો તો વાતો સંભળાય નહીં. તો કેટલાય દ્રષ્ટિઓથી આપણે બચી શકીએ, કેટલી ગંધથી પણ બચી શકીએ, અને કેટલાય સ્વાદથી પણ બચી શકે, કેટલાય સ્પર્શથી પણ બચી શકે. પરંતુ અભ્યંતર ઇન્દ્રિય રૂપી મન એવું છે એ વશમાં રહેતું, એ તરત જ સુખ અને દુઃખ, તરત જ સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ એને નોંધ લેતા ભારત નથી કરતી. આપણે તો હજી વિચાર કરીએ ત્યાં તો એને નોંધ એટલી બધી એની આ મનની ચંચળતા છે એટલે ખરી સાધના એ તો મનની સાધના, મનો નિગ્રહ, મનો જય અને મનો હેમ હેમચંદ્રાચાર્ય જે યોગ સારમાં આ સાધના આપી છે, અમનસ્કની સાધના અથવા ઉન્મનીપણાની સાધના. ઉન્મનીપણું એટલે મનથી પ્રાપ્ત પરિસ્થિતિ અને સંયોગમાં ઉપર મન અપ્રભાવિત રહીએ, એનાથી મન પ્રભાવિત. આવું બને છે, કરી શકીએ છીએ આપણે. છોકરો ઘરે આવ્યો, રમવા ગયો, ક્રિકેટ કે એથ્લેટ કે જે કંઈ સ્પોર્ટ્સ કે, અને પછી માએ પૂછ્યું, અરે આ તને લોહી નીકળે છે, આ ક્યાં વહી ગયું? ઊભો રહ્યો, યાદ કરવા દે, ક્યાં વહી ગયું તું, ક્યારે વાગ્યું, કેવી રીતે વાગ્યું, કોઈએ વગાડ્યું કે એમને વાગ્યું, કાંઈ સ્મરણ? કારણ કે જ્યારે રમતની અંદર એનું મન સ્થિર હતું ત્યારે એણે બાકીના શરીર ઉપરનો એક જે સુખ દુઃખ છે એની નોંધ લીધી. મને નોંધ નથી લીધી, મન હોવા છતાં મને એ રજીસ્ટર ન કર્યું કે મને વાગ્યું, મને પીડા થઈ, મને દુઃખ થયું, એની નોંધ ન લીધી. કોણે ન લીધી? અને માએ જયારે પૂછ્યું ત્યારે ખબર પડી કે એમ.
એટલે આનંદમાં મગ્ન હતો એટલે મને નોંધ ન લીધી.
શું કામ? કે મન ત્યાં બીજે હતું. એમ જો મન સાધનામાં હોય, સમજાય પેલા, એમ જો મન આત્મ સાધનામાં લીન હોય, જેમ રમતમાં લીન હોય, ધંધામાં લીન હોય, તો કોણ આવ્યું ગયું, કોનો ફોન હતો, કોણે કીધું, તમારો ફોન વચમાં આવી ગયો, મારું ધ્યાન
નહોતું,
શું કામ નહોતું, તું કયા કામમાં હતો? પૈસા કમાવાના, વ્યસનના, કોઈ આદતના, કોઈ દુરાચારના, ત્યારે મન કંઈ નોંધ લેતું. જીવનમાં જે કંઈ સુખ ને દુઃખ છે એની નોંધ કોણ લે છે? દુઃખ થાય છે કોઈ એનાથી નથી નોંધે, પણ જ્યારે નોંધ લે ત્યારે દુઃખ થાય. જ્યારે તમે એને રજીસ્ટર કરો એટલે દુઃખ, આ બહુ પીડા આપે છો, આ જલ્દી જલ્દી કંઈક ફોટો બાંધી દે, તો તું તો ક્યારનો વાયગુ છે એ યાદ કરવું પડે, અને ત્યારે પાટો યાદ નથી આવતો, કાંઈ યાદ આવતું. જ્ઞાની કહે છે સુખ દુઃખ એ મનની કલ્પના છે, વાસ્તવિક નથી. વાત સુખ દુઃખ એ માત્ર મનની કલ્પના છે, વાસ્તવિકતા નથી. તને સુખ દુઃખ કંઈ ખાતા જ નથી, પણ તારું મન એ રજીસ્ટર કરે છે એટલે તરત જ તને સુખ દુઃખ નહીં. આ જ સ્થિતિ હોય અને ભગવાન કાયો સર્ગની અંદર શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યાનમાં લીન હોય અને કાનમાં ખીલા ઠોકાય તો કેમ કંઈ નહોતું? મન નામનું તત્વ કોઈ રજીસ્ટર કરનાર છે? ઉપસર્ગોને મહામુનિઓ, સંતો, સાધકો, મહાત્માઓ પરીક્ષા અને ઉપસર્ગને સહન કરે, ભૂખ પણ યાદ ન આવે, પ્યાસ પણ યાદ ન આવે, 22 પ્રકારના પરીક્ષા પણ સહન થાય અને અનેક પ્રકારના ઉપસર્ગ, જેવી ધ્યાનની ધારા એવો ઉપસર્ગ શરૂ થાય. આપણી ધ્યાનની ધારા ઠેકાણું ન હોય તો કોઈ ખડી કરે તો ઉભા થઈ પતી ગઈ, વાત પૂરી થઈ. કારણ કે મન સતત શરીરની ચોકી કરે છે, એટલે શરીર ઉપર કંઈક થાય અને આમ થોડું બેઠો બેઠો, ઓ લાઈટ ગઈ, ખબર પડી ગઈ.
એટલે હું સાધનામાં મગ્ન નથી, બહાર જ છે
ત્યારે એ ભાઈ. તો અહીંયા કહે છે કે આ બધા વિઘ્નરૂપ છે એનો ત્યાગ કરો. પરિચિત મનુષ્ય, પરિચિત ક્ષેત્ર અને આવા પરિચિત ક્ષેત્ર અને ઉપદ્રવવાળા જે કંઈ સ્થળ છે એ બને ત્યાં સુધી એનો ત્યાગ કરો. ત્યાં સુધીની વાત આપણે ચાર ગુણની વાત કરી, ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય અને સંતોષ. ઉત્સાહ એટલો કે શરીર દેહ થાય છૂટે તો પણ એનો ઉત્સાહ ઓછો થતો નથી. નિશ્ચય એવો કે બીજું કોઈ કામ આ પૂરું ન થાય ત્યાં સુધી બીજો વિકલ્પ કરતો જ નથી. એક નિશ્ચય એનું ધૈર્ય કેવું કે ભવો ભવ આ સાધના ચાલુ રહીએ તો એનો એને ખેદ નથી. અને સંતોષ એવો કે પૂર્ણ સિદ્ધિ ન થાય ત્યાં સુધી વચમાં ગમે તેવા લાભ મળી જાય તો રોકાતો, કોકે જરા ઘાર કરાવી દીધો હવે તો એ ગયો, હવે મારે સાહેબ ના કરવાને પૂછો, હવે તો હાર કરાવ્યો છે તો આરતે ઉતારવા વાળા બોલતું બીજું શું. જીવની આ દશા છે. આ ચાર ગુણો કીધા આગળ
આવું કરે
આગળ.
આ બધા સાધનોની મદદથી સાધકને તત્વદર્શન થાય છે. તત્વદર્શનથી તેનામાં કોઈ અપૂર્વ ઉત્સાહ સાથે બળ પ્રગટે છે. તેથી શ્રેણીબંધ પરિણામની ધારા વીર્યનો ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. આ બધા સાધનો ધ્યાનના કારણો છે. આગમના જ્ઞાન વડે, અનુમાનથી તથા તર્ક વિતર્ક દ્વારા કરેલા વસ્તુના નિશ્ચયથી અને તે પછી ધ્યાનના અભ્યાસના રસ વડે બુદ્ધિને વિશુદ્ધ અને તીક્ષ્ણ બનાવનાર મનુષ્ય પવિત્ર ધ્યાનનો અભ્યાસ શરૂ કરી શકે છે. આત્મધ્યાનમાં પૂર્ણ પ્રેમરસ પ્રગટ થયો તે વિદ્વત્તાનું પરમ ફળ છે. જો આવી પ્રખર વિદ્વત્તા મેળવવા છતાં આત્મધ્યાન તરફ તેની પ્રવૃત્તિ ન જ હોય પણ કેવળ સર્વશાસ્ત્રો ભણવા અને બીજાને ઉપદેશ કરવો તેટલામાં જ તે વિદ્વાન અટકી જાય તો જરૂર સમજવું કે આત્મધ્યાન વિના શાસ્ત્રનું જ્ઞાન એ કેવળ સંસાર જ છે, સંસારનું જ કારણ છે. જેમ મૂળચિત્તવાળા અજ્ઞાની જીવો પુત્ર સ્ત્રી ધન ધાન્ય આદિ એ સંસાર છે, તેમ આત્મજ્ઞાન વિનાના પંડિતોને શાસ્ત્ર જ્ઞાન એ પણ એક કમાઈ ખાવાનું સાધન છે, રૂપાંતરિત તે એક સંસાર જ છે. આ કર્મભૂમિમાં મનુષ્યપણા સાથે પરમ ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ બીજને મેળવીને જે જીવો આત્મધ્યાનરૂપ ખેતીને તરફ પ્રવૃત્તિ કરતા નથી તેઓ અલ્પબુદ્ધિવાળા બાળ જીવો જ છે એમ સમજવું. બધું થઈ
ગયું આપણે ઓછું સમજ્યું બધું ભલે
કીધું
તું ન બોલી ચાલો. આ ચાર જે કારણો કીધા એનાથી શું થાય છે? તત્વદર્શન, ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય અને સંતોષ જો વિશુદ્ધ હોય તો એનાથી તત્વદર્શન થતા શું થાય? જીવની શ્રેણીબંધ પરિણામની ધારા બદલાય. કેમ કે આ બધા સાધનો ધ્યાનના કારણો છે. જો આ ગુણ હશે તો જીવ સાધના એની અંતર્મુખ થશે અને ધ્યાન આપોઆપ થશે. ગુણ વિના ધ્યાન થાય? આ એક સાધન ન હોય અને ધ્યાન કરે તો થઈ ન શકે. નથી નિશ્ચય, નથી ઉત્સાહ, નથી ધૈર્ય, તો એ ધ્યાન શું કરશે? એ ધ્યાન કરવા માટેની જે મૂડી જોઈએ, ગુણોની મૂડી, એ તો એની પાસે છે ને. એટલે કે છે શ્રેણીબંધ પરિણામ. આપણે ગુણ શ્રેણી નિર્જરા એ કહી છે. આત્મા ગુણસ્થાનક પછી જીવની એવી સ્થિતિ થાય છે કે સ્વયં પોતાની આત્માની દશા જ એવી થઈ ગઈ છે કે એમાં ઉત્તરોત્તર ગુણોની અને કર્મક્ષયની પણ શ્રેણી પ્રગટે છે. અપૂર્વકરણ થાય, અનિવૃત્તિકરણ એને કહ્યું છે. એટલે હવે ફરીથી કોઈ ક્રિયા કરવાની જરૂર, પરિણામ હવે માત્ર કર્મનો. નિર્જરાની શ્રેણી શરૂ થાય. નિર્જરા શ્રેણી, ગુણ શ્રેણી, આ બધી હવે ઓટોમેટિક જેમ ગાડી ગિયરમાં પડી જાય તો સેલ્ફ ગિયરની અંદર એ ગાડી એમ હવે સ્વાભાવિક જીવની ગતિ મુક્તિ તરફ જ જાય. સ્વાભાવિક મુક્તિ તરફ અનિવૃત્તિકરણ એને કહ્યું છે. અને એક કરતા કરતા આ શ્રેણીબંધ પરિણામોની જ્યારે ધારા શરૂ થાય, આ કૃપાળુ દેવે એક પદની અંદર આ વાત મૂકી શ્રેણીબંધ સંયમ શ્રેણી 300 નો આ શ્રેણી જે કીધી છે એ આમ તો બનારસી દાસજીનું કાર્ય છે, પણ કૃપાળુ દેવે સંયમ શ્રેણી આટલી મૂકી છે. તો 310 પાના નંબર, એમાં 311 ઉપર વાંચ્યું છું, બધા પાસે કદાચ નહીં હોય તો 310 ઉપર, કે અનુક્રમે સંયમ સ્પષ્ટોજી પામ્યો ક્ષાયિક ભાવ રે, સંયમ શ્રેણી ફુલડેજી પૂજ્યું પદની પાવ રે. શુદ્ધ નિરંજન અલખ ગોચર એહી જ સાધ્ય સુહાયો રે, જ્ઞાન ક્રિયા અવલંબી ફરસ્યો અનુભવ સિદ્ધિ ઉપાયો રે, રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે, અજ અજ અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. એટલે અનુક્રમે સંયમ સ્પર્શ તોજી પામ્યો ક્ષાય ભાવરે, સંયમ શ્રેણી ઉદરે પૂજુ પદ નિષ્પાવરે. કેવી સ્થિતિ થાય છે તો હવે એક અનુક્રમ જીવનનો થઈ ગયો, સંયમની શ્રેણી વધે, બધી એ પછી દરેકમાં આવે છે, એટલે 8, 9, 10 સંયમની શ્રેણી ઉત્તરોત્તર વધતી જાય, એટલે ગુણ શ્રેણી જાગૃત થાય આત્માના ગુણો, અને નિર્જરા શ્રેણી કહેતા કર્મનો બંધ બધો તૂટતો જાય. આ એક સ્થિતિ સાધના, હવે એમાં કોઈની હાજરી નથી, એ પોતે એકલો સાધક એકાકી છે, પોતાના સ્વરૂપમાં લીન છે, એવી એવા ધ્યાનની અંદર છે કે ધ્યાનની અંદર પોતાની પૂર્ણતા સ્વતઃ એનો પ્રવાહ ચાલુ છે. આ બધા એના ગુણો છે, એ ધ્યાનના કારણો છે. હવે આત્મવિશુદ્ધિની ધારા પ્રગટ થઈ છે, હવે કશાયનો ઉદ્ભવ નથી થતો, સ્થિતિ ઘણી દૂર છે. એટલે આપણે જાજો વિચાર કરીએ તો પણ કાંઈ આપણને અનુભવમાં આવે, પણ આ સાધનાનું સ્વરૂપ છે. ભલે આપણે એક ડગલું માંડીએ, પણ આ દિશામાં જો માંડીએ કે મારું એક ડગલું, મારી એક કલાકની સાધના, અડધો કલાકની, પણ જો સ્વયં શ્રેણીની સાધના હોય તો એ સાચી દિશાનો માર્ગ. માટે આ બધા પરિચય છોડવાનો એટલા માટે કે સંગભાવ છોડ્યા વિના અસંગતાની સાધના પ્રાપ્ત થવી શક્ય, જ્યાં સુધી સંગભાવથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી આત્મસાધના એ અસંગભાવની છે અને કેવળ અસંગભાવની છે. એમાં જ્ઞાનીઓએ કોઈ વિકલ્પ કીધો નથી કે આત્માને એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શ. જ્યાં જ્યાં થોડો પણ સંગનો ભાવ એવી શ્રદ્ધા પણ મનમાં હોય તો એ કાઢી નાખે. સંગભાવથી નિવૃત્ત થયા વિના આ અસંગતાની ઉપલબ્ધિ થઈ શકે નહીં, અને એ કરવા માટે થઈને ક્યાંય પરિચય જેટલો છે એનો સંક્ષેપ કરવો પડે, અને તો જૈન દર્શનના માર્ગનું સ્વરૂપ સર્વસંગ પરિત્યાગ. એ ઋષભદેવ, એ ભગવાન મહાવીર, કૃપાળુદેવ તો લખે છે કે જન્મથી 3 જ્ઞાન જેને છે અને સંયમ લેતા 4th પ્રગટ્યું છે, એણે પણ ઉત્તરોત્તર આવું અસંગતાની આરાધના અલખ જગાવી છે અને પૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જો એ પણ આ બધા છોડીને ચાલ્યા ગયા, ઋષભદેવ આદિ લખે છે કે એ પણ છોડીને ચાલ્યા, તો આ જીવ કયા આધાર ઉપર પોતાનું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા ઈચ્છે? સંસારના આધાર ઉપર, સંઘના આધાર ઉપર, સંબંધના આધાર ઉપર, સંયોગના આધાર ઉપર મુક્ત થવું છે? થોડો વિચાર કરવો પડે. છીએ આપણે, બધું કર્મના સંયોગે છે, પણ આત્મભાવ જાગૃત થશે ત્યારે એ સંયોગનું બળ નબળું પડશે. અત્યારે આત્મભાવના અભાવમાં કર્મના સંયોગે પણ એ બળ એટલું બધું જોરદાર છે કે આત્મા એમાં જોડાય છે. વિભાવ, એક તો કર્મ અને વધારે તેવડું શું, પોતાનો વિભાવ. તો કર્મ તો ઉદય તો હતો જ, વિપરીત એ ઉદયની અંદર પોતે ભયડો. તો કરેલા થા ઓર નિમ ચણા, એક તો કડવું અને પછી એને લીમડાનો ફૂટ મળે, કરેલા ઓર નિર્જળા, એવી આ જીવની દશા છે કે ભાઈ ઉદય તો છે જ, પણ ઉદય ઉપર તારો આત્માના ભાવનો વિભાવ ભાવ એને પુષ્ટ કરે છે, એને પ્રબળ બનાવે છે. અને પછી તું એમ કે ઉદય કર્મ ઘણું આકરું છે. ઉદય કર્મ આકરું નથી હોતું ઘણી વાર. ઉદય કર્મ તો જેવું છે એવું જ છે, એને નથી આકરું કે નથી. પણ એની સાથે આત્મા કેટલો પ્રભાવિત થયો છે એનાથી, એના આધાર ઉપર એનું એ મૂલ્યાંકન કરે છે. જ્ઞાની કહે છે કે એ માટેનો એક ઉપાય એ છે કે સંઘનો ત્યાગ. એટલે માત્ર ઉદય રહેશે તો સંઘનો ત્યાગ કર, એટલે એને મદદરૂપ થનારા જે પરિબળો છે એ ખસી જશે. સંઘ, સંબંધ, સંયોગો, એનું જોર ઓછું કર. એનું જોર ઓછું કરવાથી ઉદય જેવો છે એવો દેખાશે તો તું એને વિજય કરી શકીશ, તું એના ઉપર યશ મેળવી શકીશ. તો અહીંયા એ કે છે, પણ આત્મધ્યાન જો ન હોય અને અનુમાનને તર્ક વિષયના આધાર ઉપર વસ્તુનો નિશ્ચય કરે, સરસ શબ્દ પ્રયોગ કયો, એક એક વાત. એ ધ્યાનના અભ્યાસના રસ વડે જે પવિત્ર અભ્યાસ કરે, પણ આત્મધ્યાનમાં પૂર્ણ પ્રેમ રસ પ્રગટ થવો એ જ વિદ્વતા છે. માત્ર અનુમાને તર્ક વિતર્ક કરે એ વિદ્વતા, અને એ વિદ્વતા હોય તો કેવી છે? એ કે છે કે જો આવી પ્રખર વિદ્વતા મેળવવા છતાં આત્મધ્યાન તરફ તેની પ્રવૃત્તિ ન જ હોય, પણ કેવળ સર્વશાસ્ત્રો ભણવા અને બીજાને ઉપદેશ કરવો, તેટલામાં જ તે વિદ્વાન અટકી જાય, તો જરૂર સમજવું કે આત્મધ્યાન વિના શાસ્ત્રોનું જ્ઞાન એ કેવળ વિદુષામ શાસ્ત્ર સંસાર. વિદ્વાન લોકોને માટે શાસ્ત્ર એનો સંસાર છે, અને અજ્ઞાની લોકો માટે એના થયા છોકરા એનો સંસાર છે. ફેર કઈ નથી. પંડિત માટે શાસ્ત્ર એનો સંસાર, અને મૂઢ લોકો માટે એના સંતાનો સંતતિ એ એનો સંસાર છે. બે ને સંસાર તો બે ફૂટ બે સર. એટલે કે છે આત્મજ્ઞાન વિનાના પંડિતોને શાસ્ત્ર જ્ઞાન એ પણ કમાઈ ખાવાનું. મૂળ ચિત્તવાળા અજ્ઞાની જીવોને પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય આદિ એ પણ એનો સંસાર, અને આને અનેક પ્રકારના શાસ્ત્રો, લાઇબ્રેરી એ પણ એનો. આત્મધ્યાનનો લક્ષ્ય, આત્મધ્યાનને અર્થે આ સર્વશાસ્ત્ર છે. જો એ લક્ષ્ય ન હોય, એટલે અહીંયા કહે છે, માટે બહુ સરસ છેલ્લી વાત મૂકી દીધી કે તત્વજ્ઞાન, તત્વ દર્શન થાય તો એને જ્ઞાનરૂપ બીજ મેળવીને જે અધ્યાત્મની ખેતી કરવી છે, પરમાર્થ માર્ગની જે સાધના કરવી છે, એમાં બીજ તો જોશે ને. એ બીજ શાસ્ત્રરૂપી સાધનનું બીજ નહીં, તત્વ દર્શન જ્ઞાનરૂપી બીજ જોઈશે. વહ કેવલ કો બીજે જ્ઞાની કહે. શાસ્ત્ર વાદ વિવાદ તો અનેક વાર કહેવા, તો બસ શાસ્ત્ર ન કે નય ધારી લીએ, મત ખંડન મંડન ભેદ લીએ, વહ બાર અનંત વહ સાધન બાર. અરે આવું તો મેં ઘણી વાર કહ્યું, પંડિતાએ તો ઘણી કરી ભાઈ, મારે બહુ દૂર રહી. તો જ્ઞાની કહે છે કશું ઓર રહા હું. જ્ઞાનનું બીજ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ. આગમનો ભેદ શું? પ્રભુની ભક્તિ. પ્રભુ એટલે પૂર્ણ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્માની ભક્તિ પ્રત્યે આ જીવની અંદર નિર્મલ શુદ્ધ સ્વરૂપ. પછી ધ્યાન પણ સરસ થાય, પણ પેલા આત્માના નિર્મળ સ્વરૂપનો લક્ષ્ય થવો જોઈએ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુર વસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. બીજ કો? અનુભવ. તને તને અનુભવ થશે તો આ બધા કે શાસ્ત્ર ઓછા વાંચ્યા હશે તો ચાલશે, પણ પૂર્ણ આત્માની ભક્તિ જો બરાબર હશે તો તને ધ્યાનમાં સ્થિર થતા વાર લાગશે, ગુણ શ્રેણી ઉત્પન્ન થતા વાર લાગશે. કર્મની નિર્જરા થતા વાર લાગશે. જો પ્રભુનો પ્રેમ જો પ્રગટે તો, પ્રભુ એટલે પૂર્ણતા. પ્રભુ એ કોઈ વ્યક્તિ નથી, પ્રભુ એ તત્વ છે. શુદ્ધ આત્મતત્વ એને જૈન દર્શનમાં ઈશ્વર કીધો છે, પરમાત્મા કીધું છે. અને ભગવાન કુંકુંદાચાર્યજીએ કહ્યું કે સમયનો સાર છે, અનંત આપણો કાળ ગયો. અને જો સમયની અંદર જોઈએ તો અનંતા અનંત, આનો સાર શું? તું તારા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરતે. શુદ્ધાત્માની પ્રાપ્તિ એ સમયનો સાર, નહીં તો હજી અનંતકાળ ગયા, અનંતકાળ જશે અને આ કાળના ગણિત કોઈથી પૂરા થવાના. પણ એક સમય પણ જે જીવનો કિંમતી છે, મૂલ્યવાન છે, એનો સાર શું? તો કે શુદ્ધ આત્મ સ્વરૂપની આ સમયનો સાર. સમય સાર એ શુદ્ધાત્મા છે, ઈશ્વર એ શુદ્ધાત્મા છે, પરમાત્મા એ શુદ્ધાત્મા છે. એના તરફની ભક્તિ પ્રત્યે, એટલે કોઈ મહાવીરની ભક્તિ નથી ત્યાં, ત્યાં કોઈ આદિનાથની નથી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. અરે એવા જગતની અંદર જેટલા જેટલા આત્માઓ છે જે પોતાના સ્વરૂપમાં ઘાતે કર્મોનો નાશ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિત થયા છે, ભલે સદેહે રહ્યા, ભલે સંસારમાં વિચરી રહ્યા, ભલે લોકની અંદર ચારે બાજુ રહ્યા, પણ આ બધા અરિહંતો સર્વજ્ઞ છે, જીન છે, કેવડી છે, અરિહંત છે. એને અમારા પહેલું પદ છે, કારણ કે જીવે છે તો માર્ગનો ઉપદેશ જ આપે, માર્ગને પ્રકાશિત કરે છે, માર્ગને આલોકિત કરે છે. જ્યાં જ્યાં ઝાડા ઝાકડા છે, જ્યાં જ્યાં થોડા અંધકારના એવા વમળ જામ્યા છે, ગાઢ વાદળો જામ્યા છે, ત્યાં આ તીર્થંકરો, આ મહાત્માઓ, આ સદગુરુઓ, આ સત્પુરુષો એને આલોકિત કરે છે. આલોકિત કરવી એટલે દીવાની અંદર જે જ કોઈ પણ જાતનો અવરોધ પ્રકાશમાં એને દૂર કરવો, પૂર્ણ પ્રકાશિત કરવો. તો માર્ગને આલોકિત કરે, માર્ગને પ્રકાશિત કરે આવા અરિયંતો, એ અમારો પહેલો ઉપકાર છે. કેમ કે સિદ્ધ પરમાત્મા તો અયોગી છે, એને તો પોતાનું પૂર્ણત્વ નિજપદ પ્રાપ્ત કરી લીધું. પણ એ સિદ્ધપદ બતાવનાર જો કોઈ હોય, એ કેવું છે, એને પ્રાપ્ત કર્યું એ કેવું છે, એ કોણ બતાવ્યું? જો અરિયંત ન હોય તો આપણે સિદ્ધની બાબતમાં અનેક પ્રકારના ડખા ઉભા કરી દે. અરિયંતના અભાવમાં આપણી સિદ્ધની વ્યાખ્યા કોઈ બી બે જ્ઞાનીઓના પણ સિદ્ધ સરખા થાય નહીં, કારણ કે અરિયંત વિના આ સિદ્ધનું સ્વરૂપ ઓળખાવનાર. સદગુરુ ના ઉપદેશ સમજાય ન જીન રો, સમજાવણ ઉપકાર છો સમજે જીન. અમારે તો સદગુરુનું કામ આટલું છે, તમે એમને ઓળખાણ કરો, સિદ્ધની ઓળખાણ કરાવો, પૂર્ણ સ્વરૂપની ઓળખાણ કરાવો, આત્માની ઓળખાણ કરાવો. એમાં આપણે ક્યાંય ભ્રાંતિ થતી જોઈએ નહીં, લેશ માત્ર સ્વસ્વરૂપ વિશે અમને ભ્રાંતિ ન રહેવી જોઈએ. અમારો પુરુષાર્થ ઓછો પડશે તો આ જન્મ નહીં, આવતો જન્મ, એ નહીં હોય તો પછીનો જન્મ. પણ જેને તત્વ દર્શન થયું છે એ જ આ પોતે આત્મધ્યાનરૂપી ખેતી કરી શકશે. કેમ કે જ્ઞાનનું બીજ છે, જ્ઞાનનું બીજ નહીં હોય અને બાકી સાધનો ઘણા છે, ટ્રેક્ટર બહુ મોટું વસાવ્યું છે, ભળશે કાંઈ બહુ સરસ. આગળ
આ વિશ્વના વિશેષ ટૂંકમાં જે પૂરતા ફરવું તે મુશ્કેલ ભરેલું કામ કરે. આ ભોગમાં આસક્ત થયેલા જેવો ઉત્તમ ધ્યાનનો પણ ત્યાગ કરે છે અને ભાવિ દુઃખરૂપ દૃશ્યો તરફ પ્રસરતા જાય છે. આવા મોને વિશ્વાસ આત્મસત્વને નહીં જાણનાર વિપરીત જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરી રહેલા ગીત અગીતના વિવેકના વિના સ્પંદ જેવા જણાતા અને વર્તમાન કાળને જોનારા ભવિષ્યનો વિચાર કે ચર્ચા નહીં કરનાર જેવો ભાવિ કાળમાં અનેક યાત્રાઓ પીડાઓ સહન કરતા રહેલો આદિ માન માનસિક પીડાઓ વ્યાધિ શારીરિક પીડાઓ વૃદ્ધાવસ્થા જન્મ મરણ અને શોકાદી મિત્રોવાળા ભીષણ સંસાર તરફ મનુષ્ય જરા નજર કરો. એ સંસાર છે કેટલા કેટલા લોકોથી ભરપૂર છે, છતાં પણ જે મોહાદેવીઓ તમે એનાથી કેમ ઉપયોગ નથી માનતા? તમને વૈરાગ પ્રગટતો નથી એ મહાન ભેદની વાત છે. પામાસના રોગો વાળા મનુષ્ય હરેક સમયમાં સુખ માને છે પણ પરિણામે અશાંતિ વધે છે. તેમ કેટલા મનુષ્ય કે કેટલાય મનુષ્ય કર્તવ્યને અકર્તવ્ય રૂપે અકર્તવ્યને કર્તવ્ય રૂપે દુઃખને સુખ રૂપે માને છે અને પરિણામે તે વિષ્ણુરૂપે તેમને દુઃખ થાય છે.
શું કીધું પેલા ટેલિગ્રાફમાં? મોહ નું સ્વરૂપ કેવું છે? લલચા. ઉદાહરણ કેવું છે? માછલી એને પકડવાની જાળ અથવા કાંટામાં રહેલો માંસનો કટકો મૂક્યો છે એના તરફ એ લલચાઈને એમાં ફસાઈ પામે છે. નહીં તો માછલી પકડાયેલી ચંચળ છે, પાણી પણ ચંચળ છે. માછલીને પકડવી બહુ આકરી છે એટલે એને કહેવાય જાળ અથવા કાંટો. એ નાખે એમાં માત્ર લાલચ એક તત્વ એવું છે કે જેથી કરીને એ એમ આ જીવ પણ સંસારનો કોઈ પણ પ્રકારનો ભોગ એટલા એટલા અને જેટલા સાધનો વધારીએ એ સાધનો ભોગના વધારીએ છીએ કે ત્યાગના? આપણા ઘરની અંદર કેટલી લક્ઝરી હોય, કમ્ફર્ટ કન્વિનિયન્સના એટલા બધા સાધનો હોય, એ બધા આ લાલચ વધારનારા છે કે ઘટાડનારા છે? તો આપણે તો ખરેખર સંસારમાં ફસાઈ છીએ કે સંસારથી મુક્ત થવાનો પ્રયત્ન થાય? એક એક જે છે એ આપણને ફસાવે ખ્યાલ આવતો નથી કે આ જે કંઈ સાધન છે એ બધા સંસારના સાધન તો સૌ સાધન હું જેને સુખરૂપ માનું છું, જે મને સગવડતા માનું છું, જેને કન્વિનિયન્સ માનું છું, જેને કમ્ફર્ટ માનું છું, જેને લક્ઝરી માનું છું, હકીકતમાં તે મારી યાતનાનું કારણ છે, બાકી કંઈ છે? તો પેલું કહે છે કે આ શું મોહનું જોર છે, બસ એ મોહને મોહની પર હે જીવ તું મોહ. કોઈ બાહ્ય પદાર્થ બાહ્ય વસ્તુ બાહ્ય સંયોગ એ તારા સુખનું કારણ બની શકે એ શ્રદ્ધા મનમાંથી કાઢી દે. હોય તો ઠીક છે, ન હોય તો પણ મોહ નહીં. મોહ એટલે એના વિના મને આ મોહનું સ્વરૂપ છે. પછી વસ્તુ ન હોય તો મોહ હોય, વસ્તુ ન હોય તો મોહ હોય. સરસ વાત. આગળ આવા જીવો કેવા છે? આ મોહાધીન જીવોનું વર્ણન કેવું છે? આત્મતત્વને નહીં જાણતા. વિપરીત જ્ઞાન, આ વિપરીત જ્ઞાન છે જે વસ્તુ બંધરૂપ છે એને પોતાના સુખનું સાધન માને, એને પોતાની મુક્તિનું સાધન માને, એને પોતાના હિતનું સાધન માને. આ બધી મોહ દ્રષ્ટિ છે, આ વિપરીત છે અને એમાં એને હિત અહિતના વિવેક વિના અંધ જેવા, એટલે ત્યાં વિવેક તૂટી જાય. વિવેક એટલે મારું હિત તેમાં છે આ સ્પષ્ટ એને વારંવાર લક્ષમાં રહે એ વિવેક. અને વિવેક ગયો એટલે શું સાચું શું ખોટું એને ખબર પડતી નથી. વિવેકની અંદર બે વસ્તુની અંદર એ બે વસ્તુનું પૃથક્કરણ કરી શકતો નથી કે શું રાખવા યોગ્ય છે અને શું છોડવા યોગ્ય છે. ધ્યેય શું, ઉપાદેય શું, ગ્રાહ્ય શું, ત્યાજ્ય શું, હિત શું, અહિત શું, શાશ્વત શું, ક્ષણભંગુર શું, નિત્ય શું, અનિત્ય શું, આવું એક જ્યાં બે વસ્તુ ભેગી થાય ને એની અંદર પૃથક્કરણ કરવું પડે એ ન કરી શકે એ વિવેકનો અભાવ. વિવેકનો અભાવ એટલે હવે માત્ર વર્તમાનને જુએ અને ભવિષ્યનો વિચાર ન કરે. એ જીવોને પરિણામ શું મળે જે ભવિષ્યની અનેક યાતનાઓ એ સહન કરે. અને યાતનાઓને ત્રણ સ્વરૂપ કીધા, આધીન એટલે માનસિક પીડા, આધીન એટલે માનસિક પીડા, શું એનું સ્વરૂપ ચિંતા, આકુરતા, અજંપો, ઉદ્વેગ,
માનસિક ઉપર
હા આધી માનસિક માનસિક પીડા, બેચેની, તલસાટ, ઉત્પાત, ઉશ્કેરાટ, ઉત્તેજના, આ સતત કંઈક ને કંઈક કંઈક ને કંઈક કોઈ ને કોઈ ડિગ્રીમાં ચાલુ જ રહીએ. અને એવા સૂક્ષ્મ કે જીવને ખ્યાલ હું તો હાવ શાંતિથી બેઠો, તું શાંતિથી નથી બેઠો, તું શાંતિથી બેઠો તો ભગવાન તારા ચરણમાં હોય. તું ઉકળે છે. જ્ઞાનીઓ કે તે આંધણમાં જેમ ચોખા નાખ્યા હોય અને એ ચોખાની જે સ્થિતિ છે એવી તારી સ્થિતિ છે. અને આંધી આધી કહીએ માનસિક પરિતાપ પાર વિનાનો નહીં તેનો પરિતાપ. પ્રભુ તારો વિયોગ છે એનો મને પરિતાપ નથી. પરિતાપ તો મને આ ન મળ્યું, આ ન મળ્યું, આણે આ કીધું, આણે આ કર્યું, આખો ઘરના 50 લોકો બધા સગાની વિચાર કરે, સગા આ આ અને આ ન કર્યું, આને બધાનું એ ન્યાયાધીશ બેઠો, જગતનો કાજી થઈને બેઠો. અરે જેણે જે કહ્યું હોય બહુ પોતપોતાના શુભાશુભ કર્મો લઈને આવ્યા છે. તારી આ ઈચ્છાથી કોઈ આ સંસાર ચાલવાનો નથી. એક ઓલો કહે છે ને કે પાંદડું પણ તારી ઈચ્છાથી તો હલી શકવાનું, એ તો નિશ્ચય તો કર પહેલા તો તારી બધી આધીનું કારણ સમાપ્ત થશે. કે જે છે એનો સ્વીકાર કર, જે છે એ બરોબર છે, જે ચાલે છે સૌ પોતપોતાની યોગ્યતા પ્રમાણે કર્યા કરે, અને નહીં કરતા નહીં કરતા હોય તો ભોગે ના. આધી અને પછી વ્યાધી એટલે શારીરિક પીડાઓ, કઈ કઈ દુઃખ પીડા વ્યથા માંગી રોગ
ટૂંકમાં શરીર એટલે બધું આવે
છે. બધું આપણે બધું સમજવું, જેટલા જેટલા આવા રોગો છે, કડતર, દુખાવો, કોહ મળ્યો, કાંઈ કાંઈક જરા કામ ખબર નથી પડતી શું થાય છે. એ પછી પૂછવા જાય કે સાહેબ કે જીવો તો આમ તાવ નથી પણ અંદરમાં પાછું શરીર તપતું હોય એવું હવે ભાવના ખેંચ. અરે કઈ શરીરના દર્દ ઓછા છે અને પોતાને ખબર ન પડે એવા દર્દ પાછા. અને પૂછવા કોને જાય ઓલા નહીં ડોક્ટર કે જયારે જોઈ ગયો તો શું થાય કે ખબર નથી પડે. એટલે તારા શરીરમાં શું થાય જો તને ખબર ન પડે તો એને પડે એ એમ કે 200 રૂપિયા દઈ દે, બે ગોળી લઈ જાય. અને બીજે બીજે કે સાહેબ 50% ફેર છે, હા ખબર પડી ને તમને, હવે આ બીજા હો લઈ દે એટલે હોય 100% જીવ પોતે જો શુદ્ધ હોય તો એના શરીરની અંદર એક પરમાણુમાં ફેરફાર થાય ને તો એને જાણમાં આવ્યા વિના એ પરને જાણે અને જ્ઞાતા છે. ફેરફાર થાય છે શેમાં થાય છે? પરમાં થાય છે, પૂદગલમાં થાય છે. અને પોતે પૂદગલનો જાણનાર એનાથી પર ખરો ને, ભિન્ન ખરો કે નહીં? એટલે શરીરની અંદર પણ ક્યાંય નસની અંદર પણ ફેરફાર થાય, નસ દબાય, ખાલી ચડે, સમર આવી જાય, આ બધા ઘણા પ્રકાર છે પોતાની ખ્યાલમાં આવ્યા વિના. પણ એટલો મૂઢ છે, વિવેકહીન છે, આમાં આવ્યું ને વિવેક વિનામાં અંત છે, એટલે ખબર પડતી નથી. એટલે ઇન્વેસ્ટિગેશન કરાવ્યા વિના છૂટકો જવા દે. એ કે છે આવા પછી વૃદ્ધાવસ્થા, જન્મ મરણ અને શોક આદિ ઉપદ્રવ વાળા આ ઉપાધિ, આ બધું બાકી ઉપાધિ, જન્મ મરણ ઉપદ્રવ એવા ભીષણ સંસાર તરફ ઓ મનુષ્યો જરા નજર તો કરો. કેના તરફ? સંસાર તરફ. એ સંસાર કેટલા કેટલા દુઃખોથી ભરપૂર છે. ભાવના બોધ ભગવાન મહાવીરનું વાક્ય મૂકે છે, આમાં અનંત શોકથી ભરપૂર, અનંત દુઃખથી ભરપૂર. અને પહેલું સૂત્ર આપ્યું ભગવતી સૂત્રની અંદર, કપિલ મુનિના એ અધ્યાયની અંદર, અહો દુઃખો હું સંસારો, અહો દુઃખો હું સંસારો. આ સંસાર જ દુઃખરૂપ છે. દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે, ભગવાનની તો વાતો છે કે દુઃખ રૂવે એટલે એની સમયે સમયે દુઃખમાં જન્માય છે. દુઃખ રૂવે અને દુઃખાણું બંધે, દુઃખ ફલે, એની એક જ પ્રવૃત્તિનું ફળ પરિણામ દુઃખ, દુઃખને દુઃખ જ છે. અને દુઃખાણું બંધે, દુઃખની અનંત પરંપરાઓ જેમાંથી જન્મે છે એનું નામ સંસાર. અહો દુઃખોણુ સંસારો, દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે. કપિલને કહે છે આ સંસારમાં શું છે? અધુવે અસંયમ આવે, આ અધ્રુવ છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે, અસંયમ આમી, એમાં કોઈ સંયમ નથી. કપિલને બે માસામાંથી આખું રાજ લેવાની વૃત્તિ થાય છે ત્યારે એને સંસારનું સ્વરૂપ ભગવાન સમજાવે છે. અને કપિલ એ બધું છોડીને બે માસા મળતા હતા રાજાને કહે કે મારે એ પણ હવે જોઈતા. જેને માટે આખી રાત તપ કર્યું હતું, ઠંડીમાં ઊભો હતો, કે વહેલો જે પેલો નગરમાં પ્રવેશ કરે એને બે માસા સોનું મળે. હવે બે માસા પણ જોઈતું. સંસારનું સ્વરૂપ એકવાર ભાષ્યમાન થાય. એ કે છે તમે તેનાથી ઉદ્વેગ કેમ નથી માનતા? અને પછી તમને વૈરાગ્ય પ્રગટતો નથી એ માન કેમ નથી? કે તમને વૈરાગ્ય નથી આવતો? તમે આ સમજાવ ને કે ઢોલ નગર આપી દો છો, બેન બાજા વડે બોલાવું છું.
મૂડ છે ને, મૂડ
હે, મૂડ બસ, મૂડ કીધો. વિવેક વિના જ્ઞાનીઓની ક્યારેક વાતો એવી આવે, પણ આ વાતો આપણે પોતે એકાકીપણામાં વિચારીએ તો જ આપણા આત્માને. ત્યાં સુધી હજુ જ્ઞાનીનો બોધ આપણને સ્પર્શતો નથી. અને ફરી ઉપમા આપે સંસારનું સ્વરૂપની. શું કીધું? કેવું છે? ખસના રોગવાળો શું કરે અને પરિણામ શું થાય? તે સમયે એને સુખની અનુભૂતિ થાય, પણ પરિણામ બળતરા બળતરા ચામડી ચીરાઈ જાય અને લોહીના ટસિયા ફૂટે છે. એમાંથી બીજું શું થાય? તો કે છે એમ મનુષ્ય શું કરે છે? ખસના મનુષ્યને જેમ ખંજવાળ ખાણવી એ એનું કર્તવ્ય નથી, એમ આપણે ફરજ કેટલી કરીએ છીએ? મેરુબેન એ કે છે કેટલા એક મનુષ્યો કર્તવ્યને અકર્તવ્ય રૂપે અને અકર્તવ્યને કર્તવ્ય રૂપે અને દુઃખને સુખ રૂપે માને છે. જે અકર્તવ્ય છે એને કર્તવ્ય માને છે. મારે આ બધું કરવું જોઈએ, તારે પરનું કરવું જોઈએ, તારાથી પરનું થાય એમ. જો બુદ્ધિની વિપરીતતા, કર્તવ્ય અને ફરજની અંદર બેસુમાર પાપો કરવાની અંદર આ જીવ પાછો ફરતો નથી અને એને સરસ મજાનું લેબલ લાગી ગયું. અને એ કર્તવ્ય છે. પછી પૂછીએ કે ઋષભદેવ ભગવાન એને મહાવીરે કર્તવ્ય કર્યું કે અકર્તવ્ય કર્યું? એને જયારે સર્વસંગ પરિત્યાગ કર્યો એ અકર્તવ્ય કર્યું કે કર્તવ્ય કર્યું? તો પાછી એની પૂજા કરે. પૂજા શું કામ કરે? ગાળું દે ને. અને કર્તવ્યને અકર્તવ્ય રૂપે, તારે કર્તવ્ય એક જ છે, રે આત્મતારો આત્મતારો શીઘ્ર, એને તારે કરવાનું એક જ છે કે આત્માને જલ્દીમાં જલ્દી ઓળખ. કારણ કે આવો મનુષ્ય દેહ, આવું પંચેન્દ્રિય પણ, આવું સંગની પણ, આવો સત્પુરુષનો યોગ, આવું ગોત્ર અને આવા સંયોગ આ ફરી મળશે નહીં, ફરી મળશે નહીં. વારમ માનવનો દેહ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, એવો અવસર ફરી આવે નહીં, ફરી વાર નહીં આવે. અવતાર માનવીનો ફરીને નહીં. લઈ જાય પ્રેમથી તને પરમાર્થના માર્ગે, એવા ગુરુનો સંગાત હજી ને. બાકી તો બધા તને જશે ક્લબમાં લઈ જનારા તો ઘણા મળશે, પણ પ્રભુના પંથે લઈ જનારા તો કે છે કે આ કર્તવ્ય ને અકર્તવ્ય તો એ છે કે રે આત્મતારો. કૃપાળુ દેવ તો એક અડધા વાક્યમાં કર્તવ્ય આપ્યું છે કે તારા આત્માને શીઘ્ર ઓળખ, આજ ચાલુ કરશે. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. આ જીવનમાં કર્તવ્ય શું? જયારે આપણે કર્તવ્યની ભાષા બોલીએ ત્યારે ખ્યાલ રાખવો જોઈએ કે મારું પેલું કર્તવ્ય મારે મારા આત્માને ઓળખવું. જો આમ ન ઓળખાણું તો પાછું ચક્કર. હું કદાચ અત્યારે ચરમાવર્તમાં આવ્યો છું, આ છેલ્લું પરાવર્તન છે. આમાં આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો ફેંસલો છે, ન થાય તો પાછું અનંત થશે. ચરમમાંથી અનંત, અનંતમાંથી ચરમ. અરે વિચાર તો કરતું, ચરમાવર્તમાં છો અત્યારે, કયા પરાવર્તનમાં છીએ? કારણ કે નહીં તો આ યોગ પ્રાપ્ત થાય નહીં. હવે આ યોગ પ્રાપ્ત થયો છે, ચરમમાં અવતાર ચરમાવર્તમાં છો, એનાથી તો જો આત્મજ્ઞાન થશે તો અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં આવી ગયું. એટલે એ પરાવર્તનનો અંત થવાનો. પણ જો ન થયું તો એ ચરમ થશે પાછું અનંત. નહીં તરમાં, નહીં તેરમાં, નહીં છપ્પનના, ચાલો દસ ક્યાંનો. અરે એને તું અકર્તવ્ય ને કર્તવ્ય રૂપે અને દુઃખને સુખ રૂપે માને. એટલે
જન્મવર્ષમાં એના લિમિટેડ ભોગવી, એમાં આત્માની પ્રાપ્તિ ન થઈ તો પાછું અનંતમાં વયો જાય
ને. અનંતમાં વયો જાય. ચરમ છે અત્યારની એની તથાભવિતવ્યતા શું છે? જન્માવર્તમાં. એટલે કે જો અત્યારે પુરુષાર્થ એનો સવડો થાય, સત્ય થાય, તો એ આ પુદ્ગલ પરાવર્તન એનું છેલ્લું રહે. એટલે એક ભવમાં મોક્ષ, પંદર ભવમાં મોક્ષ, નહીં તો અર્ધ પુદ્ગલ ભરાશે.
એટલે
થાય એવી શક્યતા છે, પણ ન કરે તો આ ધર્માવર્ત હતું, હવે કયું થયું? અનંત પુદ્ગલ પરાવર્તન થયું. એક ચોવીસી જે છે, એક ચોવીસી એક અવસર્પેણી અને ઉત્સર્પેણી, એક પરાવર્તન. કેટલો કાળ ગયો? વીસ કોડા કોડી સાગરો. એ કાળમાં આ જીવ છે. હવે એની અંદર જો એને આત્મધ્યાન અથવા આત્મજ્ઞાન થવાની શક્યતા છે, કેમ કે ત્યારે એ મનુષ્ય થયો છે, એ તીર્થંકરના શાસનમાં આવ્યો છે. એ અવસર્પેણી કે ઉત્સર્પેણી, આપણે તો અત્યારે આ અવસર્પેણીમાં છીએ. આ કોડાકોડીનું આ આવર્તન પૂરું થાય છે, છો આરો પૂરો થાય એટલે આ આવર્તન પૂરું થાય, ફરી નવું આવર્તન શરૂ થશે. હવે એ નવા આવર્તનની અંદર આપણે ચરમમાં જશું. અત્યારે તો ચરમમાં છીએ કે અનંતમાં જશું? જો એને અત્યારે અહીંયા જે કાંઈ થાય સંવેદ્ય પદ એને પ્રાપ્ત કરવું જોઈએ. આ દ્રષ્ટિની સજ્જાઈમાં એનો શબ્દ પ્રયોગ આવ્યો કે સ્વ સંવેદ્ય તને તારા અસ્તિત્વની અનુભૂતિ થઈ જવી. આ કર્તવ્ય હતા. આ ન થયું તો બાકીનું બધું કર્યું એ કહ્યું કે શાસ્ત્ર પણ તારા જંજાળ છે, એ સંસાર છે, એમ બધા સાધનો તારા. એટલે કૃપાળુ દેવે એટલી બધી કરુણા અને કૃપા કરી છે જગતના જીવો માટે. એમ નિયમનું કાર્ય આપીને કીધું છે કે હવે કેટલું કરવું છે તારું શર્માવર્તે બાપા ઝડો ફાડને. અહીં સુધી પહોંચ્યા છીએ અને અમને એટલી બધી કરુણા છે કે અમે તમને સ્પષ્ટ કહીએ છીએ કે તમે અમારા બોધને અનુકૂળ થાવ, ચરણે આવો, તમારું કલ્યાણ જ છે. આ માત્ર અમારી કરુણા છે. આ જગતના કર્મજીવોથી દુઃખોથી ત્રસ્ત થતા જીવો માટે અમે પ્રગટપણે કહીએ છીએ, કોઈ અમને અભિમાન નથી. પણ અમને એમ થાય છે કે હવે આ કાળ ગયો, પતી ગયો, કેમ કે અમે પંચમ કાળમાં આવ્યા. ચોથા કાળમાં પણ જે પુરુષનું જન્મવું દુર્લભ હતું એવો પુરુષ આવ્યો છે અને વિતરાગનો માર્ગ યથાતથ્ય કહે છે. હવે તારે શું કરવું છે? પણ તારે શું શું બાકી શું છે? આપણે નિશ્ચયમાં ક્યાંક ખામી હોય, ક્યાંક આપણો ઉત્સાહ ઓછો થઈ જતો હોય, ક્યાંક આપણું ધૈર્ય તૂટી જતું હોય અને એના કારણમાં આપણે ક્યાંક સંઘના આસક્તિના મોહમાં અથવા અકર્તવ્યને કર્તવ્ય માનવામાં ખેંચાઈ જતા હોય, આ બધા આપણા વિપરીત કારણો છે. જેમ આપણને પ્લસ પોઈન્ટ મળ્યા છે અને એના માટે જ આવીએ છીએ. સાચી વાત છે, જો રુચિ ન હોય તો અહીંયા બેસવાનું સામર્થ્ય આપણું રહીએ નહીં. આ કાંઈ ધંધો નથી, અહીંયા કાંઈ લેણદેણ નથી, આમાં શું રહીએ? આમાં જેવું અહીંયા શું કામ બેસવાનો વાત છે? પરંતુ જરૂર અંદરની એક વાત છે, પણ બાકીના હજુ અવરોધ પ્રતિબંધ ઘણા છે. આ પ્રતિબંધને છોડ્યા સિવાય છૂટકો. એટલે કહ્યું મુનિશ્રી, જગતમાં અને સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થઈ શકાય નહીં. હવે આ પ્રતિબંધ કોના કેટલા છે એ સૌના પ્રતિબંધ પોતપોતાના છે. હવે એક પેરેગ્રાફ છે એ આપણે આવતીકાલે કરીશું.